ઉપદેશને જરૂર જ ન પડે, નબળાઈ માટે ઉપદેશને જરૂર નથી, સારા કાર્યને માટે, શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરવા માટે દાખલો કરવો પડે. નબળો સંઘ થાય એટલે માણસ તુરંત નબળો થઈ જાય. મોભારનું પાણી સહેજે નેવે આવે, પણ નેવાના પાણીને મોભારે ચડાવવું હોય તો ઘણું કઠણ. મહારાજ કહે છે, હે ભક્તજનને તમે નબળો સંઘ જિંદગીમાં કોઈ દી કરશો નહીં. ગંગા જળથી આખો ઘડો ભરેલો હોય પણ એમાં બે ટીપા જો દારૂ નાખી દેવામાં આવે તો આખો કુંભ 25 લીટર નો કુંભ ગંગાજળ નો ભરેલો, બે ટીપા દારૂ નાખવામાં તો એને બધાને પછી દારૂ તુલ્ય ગણાય. તમે વિચારો, 25 લીટર નો ગંગાજળ નો કુંભ, બે ટીપા દારૂ ને ગંગાજળ નો કરી શકે, બે ટીપા દારૂ 25 લીટર ના કુંભ ને બસ દારૂ તુલ્ય કરી નાખે. 25 લીટર દૂધ ભેગું મળી અને પાસે છાશ ને દૂધ નો કરી શકે, કરી દે પાસે છાશ 25 લીટર દૂધ ને છાશ કરી નાખે. વિચારો, 100 લીટર દૂધ કરતા દાખલો કરે, આ 100 ગ્રામ છાશ ને આપણે દૂધ કરી નાખીશ ન થાય, પણ 100 લીટર દૂધ ને 100 ગ્રામ છાશ કરી નાખે. માટે ભગવાનના ભક્તો, નબળા સંતી સદૈવને માટે દૂર રહો. નબળું થાવ એમાં મોટી કઈ ધાડ નથી મારવાની, એમાં કઈ મોટપ નથી. માવો ખાતર થઈ ગયો તી કે જાહેરાત કરે જેવી વાત છે, હું ખાવા મળ્યો માવો. હવે ફોનમાં કહેવાય, હવે ચિંતા કરતા હું માવો ખાવા મળ્યો, હે એમાં કઈ ધાડ નથી મારવાની. પણ માવા ખાવાનો બંધ કર્યો હોય ને તો ફોનમાં કહેવાય, હવે મેં માવો બંધ કરી દીધો, નથી ખાતો. નબળું કાર્ય બહુ સહજ હોય છે, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી ગહન હોય છે. એ ભક્તજનો, માણસ સારો નબળો મહદઅંશે સંઘને અવલંબન કરીને થાય છે. કદી પણ જિંદગીમાં નબળો સંઘ કરશો નહીં, નિત્ય સારા પુરુષનો સંઘ રાખજો. ગોપાળન સ્વામી વાતમ પર લખ્યું, સ્વામી કે પોતાના કરતા શ્રેષ્ઠ હોય એનો સંઘ કરવો, શ્રેષ્ઠ નબળા પોતાની સમકક્ષ હોય એનો સંઘ કરવો, પણ નબળાનો તો કરવો જ નહીં. પોતે પૂજા ન કરતા હોય પણ વેસને ન હોય તો પૂજાય કરતા હોય વેસનનો એનો સંઘ કરવો, એવો ન મળે તો નિર્વેશનીનો સંઘ કરવો, ત્યાં સુધી જ કરવો, પણ વેસનીનો તો કરવો જ નહીં. સમજાય? વેસનીનો સંઘ જો તમે કરશો તો અવશ્ય મેવું તમે પણ વેસનવાળા થઈ જશો. અરે ભલા માણા, જરાક તો બે કટકા શું લે, લે હાટે ભૂસી નાખવા, લુસી કાઢવું, પછી તને ફેર નહીં ચડે, લુસી નાપતા થાય. માવાળાનો સંગ કરશો તેમ થાય, અને જો બેવડાનો સંગ કરશો, બેવડામાં ખબર પડે તમને શરદી થાય ને ત્યારે કે એક ઢાંકણું તો લે, મેં ઘણી બધી દવા કરાવી પણ શરદી ની, અરે આ એક ઢાંકણું તો પી હારી થઈ જાહે, તારી શરદી જતી રહેશે. એ તમને પાતા કરી દેહો, તમને પીતા કરી દેવાના. નબળાનો સંગ, એમાં જો તમે પૂછશો ભલામણા આ એક ઢાંકણું પીવાથી વહી જાય, અરે વહી જાય મને વિશ્વાસ, પણ એક ઢાંકણા તો વહી જાય, ભલામણા મારી 400 વીઘા જમીન વહી ગયા નથી તો તારી શરદી હું ટક્કર ઝીલવાની. ભગવાન સ્વામિનારાયણ કે જિંદગીમાં કદી નબળાનો સંગ ન કરો. ચોથને દિવસે ભગવાન શ્રીએ સ્પર્શ વિધિ બતાવ્યો છે. હે ભક્તજનો, જિંદગીમાં પાપીનો કોઈ સ્પર્શ નહીં કરતો, પાપીના સ્પર્શથી ગમે તેવી મતિ શ્રેષ્ઠ હશે તોય પણ અલકટપણાને પામી જશે. પાપીના સંગથી ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 18માં વચનામૃતમાં લખ્યું, લીલાગર ભાંગ પીવે જેમ કેફ ચડે એમ પાપીનો સંગ કરશો તો અવશ્ય મેવનો સ્પર્શ થશે તોય પણ અવશ્ય મેવ પાપિષ્ઠ વિચારો આવવા માંડશે, એનો સ્પર્શ સુધાર નહીં કરતા. જોકે ભગવાનના ભક્તો, તમને બધી વાત ન મનાય, બાકી ભગવાનના સારા સારા ભક્તો અને સત્સંગજનોમાં પણ લખ્યું, પાપીનો સ્પર્શ થાય ને પછી સ્નાન કરવું એમ, અને સારા સારા ભગવાનના ભક્તો એ નિયમો રાખે. ધંધા ગ્રસ્ત છો એટલે ધંધે જવું પડે, નોકરીમાં જવું પડે, વેપાર કરવા જવું પડે, ખેતી કામમાં જવું પડે, જે બિઝનેસ કરતા બધે જવું પડે. એમ બધાએ કાંઈ સમૃદ્ધ ન હોય, પોતાની પ્રાઇવેટ ગાડીઓ જેમાં ફરી શકે, એટલે બસમાં મુસાફરી કરવી પડે, ટ્રેનમાં કરવી પડે, પણ બહારથી ઘેરે આવે ને તો પ્રથમ નાઈ નાખે, આવીને પહેલા જે કપડાં પહેરે એ કપડાને પણ ધોઈ નાખે અને સીધા પહેલા સ્નાન કરી લે અને પછીથી ઘરમાં પ્રવેશ કરે, જેથી કઈ પાપીનો સ્પર્શ થયો હોય તોય પણ ફરીવાર પવિત્ર થઈ જવાય. ભગવાનના ભક્તો ટકી શકે રાખી શકે તો નિયમ રાખજો. બહાર ગયા છે ને ગમે ત્યાં ફર્યા છે તો આવીને પહેલા સ્નાન કરી લેવું. અદભુત ભગવાન શ્રી સ્પર્શ બધી બતાવ્યો છે. પાંચમ ને દિવસે શુકાનંદ સ્વામીને પૂછવાથી વળી ઉપાસનાની વૃદ્ધિ કેમ થાય, ઉપાસનાનું દઢીકરણ કેમ થાય, ધર્મનું દઢીકરણ કેમ થાય? શુકાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, મહારાજ તમારા સિવાય કોઈ જગ્યાએ મન મચક ન આપે એવું દઢીકરણ થાય એનો ઉપાય શું? મહારાજ ગમે તેવા દેશકાળની અંદર બસ તમે 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 જ રહો એનો ઉપાય શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે, હે ભક્તજનો, જેને મારી ઉપાસનાનું દઢીકરણ થઈ ચૂક્યું હોય, જે સાધુ પુરુષ કે જે ભક્તજન પોસાય તેવા દેશકાળમાં, અરે સ્વપ્નમાં મને બીજા અવતાર જેવા ન સમજે, જીવમાં મારું સર્વોપરિ પણ જેને ઉતરી ગયું હોય એવા મારા એકાંતિક સંતો ભક્તોના સંગ થકી ભગવાન સ્વામિનારાયણ કે ઉપાસનાનું દઢીકરણ પૂરું થાય છે. ઉપાસનાની દ્રઢતા થાય છે, ધર્મની દ્રઢતા થાય છે. અને મહારાજ કે જેનું ઠેકાણું નથી, ઘડીક આ બધું લડે ને ઘડીક આ બધું લડે, એવાનો જો સંગ થાય ને તો ઉપાસના હોય તો સાફ થઈ જાય છે. એનું મન પછી બધી જગ્યાએ ડોલવા માંડે છે. વ્યભિચારની નારીના જેવાનું મન થઈ જાય છે, ઘડીક અહીંથી લોચો લઈ લઉં, ઘડીક અહીંથી લોચો લઈ લઉં. મહારાજ કે એનો સંગ તમે જિંદગીમાં કરશો નહીં. છઠ ને દિવસે બ્રહ્માનંદ સ્વામીને પૂછવાથી નિષ્કામ શુદ્ધિ કીધી છે. એ પરમહંસો તમે અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખજો. સ્વપ્નમાં પણ મલિન સ્વપ્નું થયું તો નકોડો ઉપવાસ કરશો, નારીનો કદી સ્પર્શ કરશો ને એની સાથે બોલશો નહીં વગેરે મહારાજ અદભુત વિધાનો બતાવ્યા છે. જોકે ભક્તજીનો આ વાત તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે, ન તો બધા માટે આ વિધાન છે એવું નહીં માનતા. ભગવાન સ્વામિનારાયણના સાધુ માટે વિધાન છે. શ્રીમદ ભાગવતના એકાદશ કંદમાં દત્તાત્રેય ભગવાન બોલ્યા છે કે ચિત્ર પ્રતિમા હોય નારીની, એનો પણ જો ત્યાગી સ્પર્શ કરે તો એને વિઘન થાય છે. અને રામાયણની અંદર સ્વયં લખન એવું બોલ્યા છે કે જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય એવો પુરુષ સદૈવને માટે નારીનો ત્યાગ રાખે. આજકાલ તો લોકો એવું જ માને, સ્વામિનારાયણ સંપ્રદાય વાળા જ આ બધું કાઢ્યું છે, કારણ કે શાસ્ત્રની મૂળ રીતિ બધી બદલાવી નાખી એને. બાકી ત્યાગી માત્ર માટે વિધાન છે. માર તો વારંવાર સંતોને કહેતા, એકવાર મહારાજ એક હરિભગત ત્યાં લગ્નમાં ગયા, લગ્નમાં ભૂંડા ભૂંડા ગીતો ગવાતા હતા. મહારાજ બહુ ઉદાસ થઈ ગયા, નારાજ થઈ ગયા. ભગવાનના ભક્તો યાદ રાખો, ગ્રહસ્થ ભક્તો સંસારી હોવા છતાંય એના લગ્નની ગીતની અંદર ભગવાન સંબંધી ગીતો ગાવા જોઈએ. મહારાજનું મન ઉદાસ થઈ ગયું ને મહારાજ ગઢપુરથી ભુજ બાજુ જતા રહ્યા. સાથે કેટલાય સંતો ભક્તો હતા. મહારાજ ત્યાં ગયા, ત્યાં જઈને જોયું ત્યાં એક મહાત્મા બેઠા હતા, ચારે બાજુ સ્ત્રીઓ વિટાળીને બેઠેલી. મારાનું મન વધારે ઉદાસ બની ગયું. અને મહારાજે સંતોને પોતાની પાસે બોલાવીને કીધું, હે સંતો,
સંતો કરો ચિત્ત વિશે વિચાર, સંતો કરો ચિત્ત વિશે વિચાર, આવરી તઈ સારી નથી રે લગાર, નારી તણો કાઈ પ્રસંગ જે છે, નારી તણો કાઈ પ્રસંગ જે છે, ત્યાગી જનો ને ભય કારી તે છે, ત્યાગી જનો ને ભય કારી તે છે.
હે પરમહંસો, જો આ રીત બરાબર નથી. ચારે બાજુ નારીઓ વિટાણ બેઠા છે, વચ્ચે મહાત્મા બેઠા છે. મહારાજ કે આ રીત જરાય સારી નથી. નારી તણો કાંઈ પ્રસંગ જે છે, ત્યાગી જનોને ભયકારી તે છે. માટે મહારાજ કે હે પરમહંસો, આવી ભૂલ તમે જિંદગીમાં કરશો નહીં. પુરુષોને આગળ બેસીને વાતો કરજો, નારીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખશો. સાતમ ને દિવસે ગોપાળાન સ્વામીના પૂછવાથી સંતોનો નીતિવિધિ બતાવ્યો છે. આયાદ ભગવત ભક્તિ વર્જિત ક્ષણ માત્ર કહા, જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી એની પ્રત્યેક ક્રિયા ભગવાન સંબંધી હોય, ભગવાનને રીઝવવા માટે વ્યતીત થતી હોય. આઠમના દિવસે જ્ઞાન નિરૂપણ કર્યું છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, કૃપાનાથ, ભગવાનને શાસ્ત્રમાં કરતા પણ કીધા છે, અકર્તા પણ કીધા છે, સાકાર પણ કીધા છે, નિરાકાર પણ કીધા છે, સગુણ પણ કીધા છે, નિર્ગુણ પણ કીધા છે, માલિક અને અર્થ સમજાવો. ભગવાન શ્રીહરિ બોલ્યા છે, સાંભળો, ભગવાનને અકર્તા એટલા માટે કીધા છે, આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ભગવાન નિત કરતા, આ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી કરે છે, એનું પાલન વિષ્ણુ કરે છે, એનો સંહાર શંકર કરે છે, માટે ભગવાનને અકર્તા કીધા છે. પણ તેમ છતાં સાંભળો, ભગવાનની મરજી વિના, પરમાત્માને પ્રેરણા વિના બ્રહ્મા શંકર કે વિષ્ણુ સૂકા પાંદડાને ભાંગવા માટે પણ સમર્થ નથી, માટે ભગવાનને કરતા પણ કીધા છે, અને ભગવાનને નિર્ગુણ પણ કીધા, સગુણ પણ કીધા છે. નિર્ગુણ એટલા માટે કીધા, ભગવાનની અંદર માયાનો એક ગુણ નથી, માટે ભગવાનને નિર્ગુણ કીધા છે. પણ ભગવાન દિવ્ય ગુણોનો તો સમૂહ છે, માટે ભગવાનને સગુણ પણ કીધા છે. અને આ પૃથ્વી પર જ્યારે આવે ત્યારે ભગવાન સ્વયં માયાના ગુણને ગ્રહણ કરે છે, માટે પણ ભગવાનને સગુણ કીધા છે. ભગવાન માયાના ગુણને ગ્રહણ કરે છે. અનભક્તજનો માયાના ગુણને ગ્રહણ કરે એટલે તો ભગવાનના સ્વરૂપમાં તમને વિધવત્તા દેખાશે. જો માયાના ગુણને ગ્રહણ ન કરે તો વિધવત્તા ન હોય. બાળક હોય, યુવાન બને, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, કાળા વાળ ધોળા થાય, વગેરે વગેરે જે ઘટના ઘટે એનું કારણ ભગવાન માયાના ગુણને ગ્રહણ કરે છે, માટે પણ ભગવાનને સગુણ કહેવામાં આવ્યા છે. અને ભગવાનને નિરાકાર એટલા માટે કીધા, ભગવાનની અંદર એક માયિક આકાર નથી. તેમ છતાં ભગવાનને સાકાર કીધા, કારણ કે ભગવાનના તમામ આકાર એ દિવ્ય છે, ભગવાનના દિવ્ય આકાર છે, માટે ભગવાનને સાકાર કીધા છે. આખી નવમીનો દિવસ આવ્યો છે, મહારાજને પ્રશ્ન કર્યો છે, કૃપાનાથ જપ વિધિ બતાવો, માળા કેવી રીતે કરવી. મહારાજ બહુ સરસ રીતે જપ વિધિ બતાવી. ભક્તજનો, સત્સંગજીની કથા થોડીક ગહન એટલા માટે છે, આમાં ફક્ત ચરિત્ર ભાગ નથી, યાદ રાખજો. નારાયણ ચરિત્ર ધર્મશાસ્ત્ર, નારાયણ ચરિત્ર આમાં ચરિત્ર તો છે પણ સાથે સાથે ધર્મશાસ્ત્ર આ છે. ધર્મ નિરૂપણ એક એક વાતો બતાવી છે, આમાં અનેક વિધિ અનેક નિષેધોના સ્વરૂપો બતાવ્યા છે, માટે આ ગ્રંથ થોડો ગહન છે. આમાં મન જો એકાકાર બની જાય તો આમાં બહુ જાણવા મળે, બહુ જાણવા મળે. આખી જિંદગીમાં જે વાત તું નથી જાણી એ જાણવા મળે. પણ જરાક જો બેલેન્સ અટકે તો પછી કથા ક્યાં ચાલતી હતી ખબર ન રહે. આની સામે શ્રીમદ ભાગવત રામાયણ ગ્રંથો એ બહુ સરળ છે, બહુ સરળ છે. હકીકત કહું, એની કથા એટલી બધી સરળ છે, એટલી બધી સરળ, એ કથા કહેવા માટે જરાય કઠણ પડે એમ નહીં. જ્યારે શ્રીમદ સત્સંગ જીવનમાં તો વક્તા અને શ્રોતા બેયની કસોટી થઈ જાય. ભારે ગહન ગ્રંથ છે, અદભુત અદભુત વિધાનો બતાવ્યા છે. નવમીને દિવસે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, કૃપાનાથ જપ વિધિ બતાવો. અને ભગવાન સ્વામિનારાયણ જપ વિધિ બતાવ્યો છે. મહારાજ કે સાંભળો, માળા જ્યારે ફેરવવાની હોય ત્યારે નાય ધોઈ પવિત્ર બની અને ગરમ આસન ઉપર બેસીને માળા કરવી, ચાલતા ચાલતા ન કરવી, ઉભા ઉભા ન કરવી, બીજી ત્રીજી વાતો કરતા કરતા ન કરવી, સૂત્રા આસન ઉપર બેસીને જપ વિધિ ન કરવો. પણ ભક્તો, અહીંયા જે માળાનો વિધિ છે, ગુરુમંત્રની માળા છે, બરાબર યાદ રાખજો. સ્વામિનારાયણ મહામંત્રની માળા માટે તો પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ તો નિત્ય સમરવું સનેહે. પણ ગુરુમંત્રની માળા જે ફેરવવાની થાય, એ ગુરુમંત્રની માળા જ્યારે ફેરવવાની થાય ત્યારે મહારાજની આજ્ઞા છે કે આવી રીતે પવિત્ર બને બનીને જ માળા કરવી. એમ માઇક જરાક વધારશો. પણ ગુરુમંત્રની માળા કોણ ફેરવી શકે ખબર? જેમણે ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો છે એ જ ગુરુમંત્રની માળા કરી શકે. આજ ગળાને જરાક તકલીફ છે એટલે વધારવું પડશે. તમારા મનમાં થાય તો પછી ન લેવો, હું ખોટો લીધા પછી વળી પાછી ફેરવી ને તમે ન લો ને તો શિક્ષાપત્રના 41માં શ્લોકમાં મહારાજ એમ કે, જ્યાં સુધી ગુરુમંત્ર નથી લીધો ત્યાં સુધી તમે પૂજન કરવાના યોગ્ય, ભગવાનની પૂજા કરવા માટે તમે અધિકારી જ નથી બનતા. અને યાદ રાખજો, ગુરુમંત્રની માળા એ જ ફેરવી શકે જેણે મંત્ર લીધો, અને મંત્ર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ જ આપી શકે, બાકી કોઈ ન આપી શકે. સ્વામિનારાયણ સંપ્રદાય, બધા સંપ્રદાયના અલગ અલગ રૂલ્સ હોય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ સ્પષ્ટ રૂલ્સ છે કે આચાર્યની પાસેથી જ તમે ગુરુમંત્ર પ્રાપ્ત કરી શકો. પુરુષ માત્ર આચાર્ય મહારાજની પાસે ગુરુમંત્ર પ્રાપ્ત કરી શકે, નારી માત્ર, સ્ત્રી ભક્ત માત્ર એ પરમ પૂજ્ય એમના ધર્મપોતની માતુશ્રીની પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કરી શકે. સંતો કોઈ ગુરુમંત્ર આપી ન શકે, અને સંતનો અધિકાર પણ નથી. અને કોઈ સાધુ સંન્યાસી જો ગુરુ મંત્ર આપે છે તો આપનારો લેનારો બંને અધોગતિને પામે છે એમ શ્રુતિનું વાક્ય છે. આચાર્ય શ્રી જ ગુરુ મંત્ર આપી શકે, આ સંતો વર્તમાન ધારણ કરાવી શકે, તમને કંઠી બાંધી શકે, પણ ગુરુ મંત્ર ના આપી શકે. કંઠી બાંધવાથી તમારો ભગવાનની સાથે સંબંધ બંધાઈ ગયો, પણ એ સંબંધ જ કાચો સંબંધ છે. તમારા ગ્રસ્થ આશ્રમમાં બે પ્રકારના સંબંધ હોય ને, રૂપિયો નાળેર આપે ને ચાંદલો, એક સંબંધ, ને પછી લગ્ન થાય બીજો સંબંધ. રૂપિયો નાળેર આપે અને ચાંદલો કરે એટલે નિક્કી થઈ જાય. કન્યાને કોઈ પૂછે તમારા સાસુ કઈ ગામ, તો તરત એમ કહે છે ફલાણા ગામ. તમારા સસરા નામ તો કે ફલાણા, જેઠનું નામ તો ફલાણા, બધા સંબંધ લાગુ પડી ગયા. પરંતુ યદ્યપિ એ નારીના જ્યાં સુધી લગ્ન નથી થયા ને એ માનો પિયરમાં છે, માંદી થાય અને 50,000 નો ખર્ચ કરવો પડે, કોને કરવો પડે? કન્યાના બાપને કરવો પડે, કોને કરવો પડે? બરાબર. પણ એની એક કન્યા એક ફેરી લગ્ન થઈ ગયા, ચાર ફેરા ફરીને સાસરે આવી અને 10 દાડા થઈને બીમાર થઈને 2,00,000 ખર્ચો કરવો પડે, પછી કોને કરવો પડે? વરના બાપને. સંબંધ તો હતો, યાદ રાખો, સંબંધ હતો, પરંતુ જ્યાં સુધી લગ્ન નહોતા થયા, ચાર ફેરા નહોતા ફેર્યા, ત્યાં સુધી વરના બાપની કોઈ જવાબદારી નહોતી. પણ એકવાર લગ્ન થઈ ગયા, ચાર ફેરા ફરી ગયા, પછી બધી જવાબદારી વરના બાપને આવી જાય. એમ સંતો વર્તમાન ધારણ કરાવે એટલે આપણે ભગવાન સ્વામિનારાયણના ચોક્કસ કહેવાય, પણ મોક્ષની હજુ જવાબદારી ભગવાન સ્વામિનારાયણ સ્વીકારી નથી. પણ એકવાર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ એ મંત્ર આપે એટલે ભગવાન સ્વામિનારાયણની સાથે આપણા લગ્ન થયા, પછી મોક્ષની તમામ જવાબદારી સ્વયં ભગવાન સ્વામિનારાયણ વહન કરે છે. માટે જે ભક્તો એ ગુરુ મંત્ર ન લીધો એવા ભક્તજનો અવશ્ય મેં ગુરુ મંત્ર લઈ લેજો. પ્રતાવશે દશમનો દિવસ આવ્યો છે, દશમને દિવસે ભગવાન સ્વામિનારાયણે બહુ જ એકાદશીનો મહિમા કીધો. હે ભક્તજનો, આવતીકાલે કાર્તિક સુધી એકાદશી બહુ મોટો મહિમા છે, તમે બધા જ એકાદશી રહેજો. ભગવાન શ્રીહરિ બોલ્યા છે, એકાદશી દિવસે માને 11 ને દિવસે જે અનાજ ખાય, અનાજ નથી ખાતો, પણ 11 ને દિવસે પાપ માત્ર અનાજની અંદર વાસ કરીને વસે છે. માટે કોળીએ કોળીએ અન્ન નહીં, કોળીએ કોળીએ પાપ ખાય છે. પાપ 11 ને દિવસે જે અનાજ ખાય છે, ભગવાન સ્વામિનારાયણ કે કેવો પાપી બને, તો કે પિતાની હત્યા કરે, માતાની કતલ કરીને ગુરુનું ખૂન કરી નાખે, અને એને જેટલું પાપ લાગે એના કરતાં 11 ને દિવસે જે અનાજ ખાય વધારે પાપ લાગે છે. વાલા ભક્તજનો, આપણા આમંત્રણને માન આપીને બીજી વાર ગઢપુર મંદિરના મહાન પૂજ્યપાદ ઘનશ્યામ વલ્લભ સ્વામી અને પૂજ્યપાદ પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી, બંને બ્રહ્મનિષ્ઠ સંતો, આપણા આમંત્રણને માન આપી બીજી ફેરી પધાર્યા છે. ભૂગઢ અને નાડોદા પરિવાર ભાગ્યશાળી કહેવાય કે ફરીવાર આપણને આવા દિવ્ય દર્શન થઈ રહ્યા છે.